પૂજ્ય બિનશ્રી ચંપાબેનના સમયસારના કળશ 114 થી કળશ 120 નો સાર
જતું થાય તો હું બચાવ કર, પણ અંદર સ્વભાવમાં કઈ હાલ નહીં. તારી પોતે તૈયારી કરવી પડે. ઉત્સર્ગ ને અપવાદ આવે છે, એમાં અપવાદમાં એમ વિકલ્પમાં જુદો ને, બહાર થી તો કઈ આર પાણી કે એવું જ કઈ એવું તો કઈ લેતા નથી, અંદર માં એકદમ ઉગ્ર રૂપે ધ્યાન દશામાં છે. શાસ્ત્ર લેતા નથી, ઉપદેશ લેતા કઈ નથી કરતા. કઠોર સાથે હોય છે, પણ આ તો એકદમ ઉપર ધ્યાન કરે છે. હોય પણ એ પ્રતિમા હું કઈ પણ એ પ્રતિમાઓ શક્તિ વારંવાર સમસ્ત ભાવાશ્રમને બુદ્ધિપૂર્વક તો એને છોડી દીધા છે. બુદ્ધિપૂર્વક જે બુદ્ધિમાં છે એને તે પોતાની સ્વશક્તિને વારંવાર એને અનુભવ કરતો, એને સ્પષ્ટો થતો, પોતાની જ્ઞાનાનુભવ પરિણતિ વડે કરીને બધાને બધા કર્મને ઉખેડતો જાય છે. એ ઉખેડવા તરફ જ એને ઉભે એની પુરુષાર્થની દોરી ચાલ્યા કરે, એટલે એને આશ્રવ નથી એમ નાની પર તરફ પરિણતિ બે જાતની હોય છે. એક શ્રદ્ધા અશ્રદ્ધા જે અનાદિની જે પોતાના સ્વભાવની જેને શ્રદ્ધા નથી એવી જે પરિણતિ અશ્રદ્ધારૂપ છે એનાથી બંધન થાય, અને બીજો અસ્થિરતારૂપ પરિણતિ પછી શ્રદ્ધા થયા પછી પણ અસ્થિરતાની પરિણતિ રહે છે એનાથી પણ અલ્પબંધ થાય છે. પણ એ અલ્પબંધને ગૌણ કરીને અહીં જ્ઞાનીને નિરાશ રહ્યો છે એમ કીધું છે. અને અબુદ્ધિપૂર્વક કે બે જાતના ભાવ સત્તામાં છે, કે જે બુદ્ધિપૂર્વક જે બધા મન ને ઇન્દ્રિયો ને બધું જેમાં કામ કરે એ બુદ્ધિપૂર્વક ને પોતે સ્વામિત્વ બુદ્ધિપૂર્વક હોય પણ બુદ્ધિપૂર્વક છે એવા, અને સ્વામિત્વ બુદ્ધિ છૂટી ગઈ એટલે બુદ્ધિપૂર્વક ને સત્તામાં જે પડેલા છે જેમાં એકલો અંદર જે મન અને મોહનો ઉદય કામ કરે આમ બહારથી બીજું કઈ દેખાય નહીં એવું સત્તામાં પડેલા છે, કે જેને લઈને કે કેવળ જ્ઞાન અથવા જે સ્વાનુભૂતિ એ પણ અંતર્મુખમાં પલટાય છે એવું જે સત્તામાં પડેલા જે કર્મો છે એ બુદ્ધિપૂર્વક છે. એ બધાય કર્મોને જ્ઞાની તો પુરુષાર્થની દોરી વળી બધાને ઉખેડવા તરફ જ એની કર્મ ઉખેડવા તરફ એની દોરી છે એમ નહીં, પણ એની પુરુષાર્થની દોરી એવી છે પોતાના સ્વ તરફ સ્વાનુભૂતિ તરફ વેદનાની ધારાની ઉગ્રતા તરફ, કે એના કર્મો જે પડ્યા છે એ બધા ઉખડતા જાય એવી જેની પુરુષાર્થની દોરી પોતા તરફ વળી છે, કે જ્ઞાયકને ગ્રહણ કરતો બધી રીતે કર્મને તોડતો જાય છે માટે જ્ઞાની નિરાશા છે. તો જ્ઞાની નિરાશા છે તો એને દ્રવ્યાશ્રવ તો પડ્યા છે અને અંદર ભાવાશ્રવ એને સ્વામિત્વ બુદ્ધિ નથી તો અલ્પ તો છે, તો પણ એને નિરાશો કેમ કીધા છે? તો કે એને અલ્પ જે છે એ તો કઈ ઉદયમાં એને ઉદયમાં આવતા નથી માટે એ તો નિરાશરો છે, અને પણ જે બુદ્ધિપૂર્વક છે એની સ્વામિત્વ બુદ્ધિ નથી માટે એ નિરાશરો છે. તો પણ કે એને ગુણસ્થાનની શ્રેણીને અનુસારે એને અલ્પબંધ છે, અસ્થિરતા અલ્પ ઉભી છે, એટલે પેલા તો એને મિથ્યાત્વને અનંતાનો બંધી ગયા એના હિસાબે નિરાશો થઈ, કે અંતરમાં જે અનંતાનુબંધી કસાય જે મિથ્યાત્વને એકત્વ બુદ્ધિ થતી હિમેક દર્શન થયું એટલે અનંતાનુબંધી કસાય અને મિથ્યાત્વ એ બે તૂટી ગયા. એ તૂટી ગયા એટલે એનો આશ્રવ એ પણ તૂટી ગયો, અને સ્વાનુભૂતિની પરિણતિ પ્રગટ થઈ, પણ અલ્પ અસ્થિરતા છે એ અલ્પ અસ્થિરતાને નહીં ગણતા જ્ઞાની નિરાશ્રવ છે. પણ અલ્પ બંધની અપેક્ષાને અલ્પ આશ્રવ છે, તો ગુણસ્થાનની અપેક્ષા એ તો એને અલ્પ અસ્થિરતા છે. પેલા ચોથી ગુણસ્થાને હોય પછી એમાં પાંચમે છઠ્ઠે જાય એ તો એનો બંધ અમુક અલ્પ અલ્પ થતો જાય છે. પાંચમે ગુણસ્થાને જાય ત્યાં જે પ્રત્યાખ્યાની જે પ્રકૃતિઓ અમુક જાય છે પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની, છઠ્ઠી સાતમે જાય છે એકલું સંજોલન થાય છે. એ સંજોલન એક પાતળો છે એકદમ, જો ઘડી ઘડીમાં એકદમ અલ્પ કસાય છે, અલ્પ બંધ થાય છે. છઠ્ઠી સાતમે ગુણ સ્થાને ઝૂલતો મુનિ છે એને અલ્પ આશ્રવ, એ તો સમ્યક દ્રષ્ટિ નિરાશ્રવ કીધા તો મુનિ તો નિરાશ્રવ છે, કારણ કે ઘડી સ્વાનુભૂતિની દશા એની વર્તે છે. ત્યાંથી એની શ્રેણી માંડે તો અલ્પ અલ્પ બંધ, પછી તો એની ગુણ સ્થાન પ્રમાણે એને અલ્પ અલ્પ બંધ બોલે છે. અંદર ગુણની શ્રેણી વધતી જાય છે, ગુણ સ્થાન અને ગુણની શ્રેણી છઠ્ઠી સાતમે થી આઠમે નવમે એમાં ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી બે જાતની શ્રેણી માંડેલી છે. એમાં અમુક સત્તામાં પડેલા કર્મો અને ક્ષપક શ્રેણીમાં તો ક્ષય થતો જાય છે. એ બધા કર્મોની અપેક્ષા અને એના ઉદય અપેક્ષા એને અલ્પ અસ્થિરતા છે, એની અપેક્ષા એને અલ્પ બનશે. અને પછી શ્રેણી માંડે ત્યારે તો હાવ અબુદ્ધિપૂર્વક હોય છે, એને બુદ્ધિમાં પણ ન પડે. સ્વામિત્વ બુદ્ધિ તો તૂટી ગઈ છે પણ સ્થિરતા એકદમ વધી ગઈ છે, અને જે અલ્પ અસ્થિરતા એને બુદ્ધિપૂર્વક નથી. તો બુદ્ધિ પર એ તો એકદમ અલ્પ મંદ એવું મન છે કે એને કઈ એને ખ્યાલમાં નથી. એ તો અંદર મંદ પ્રદેશ પ્રદેશમાં જેમ સત્તામાં હોય એવી રીતે, પણ તો એને અલ્પ ઉદય છે એ અબુદ્ધિપૂર્વક છે. એને અલ્પ કહેવામાં આવે છે. પછી તો એને આઠમે નવમે દસમે ને અલ્પ અલ્પ બંધ છે, એમ કરતા કરતા બંધ થઈને કેવળ જ્ઞાન થાય, શ્રેણી માને ક્ષપક થઈને બારમે ગુણ થાય, વિતરાગ દશા થાય, અને પરમ બધા આશ્રવ ને બંધ બધું કેવળ જ્ઞાન થાય. પછી યોગ રહે છે, યોગની અપેક્ષા જરાક કહેવામાં આવે છે, અને યોગની અપેક્ષા જરાક છે એટલું એની યોગની પ્રવૃત્તિ છે એટલે એટલું જ એ બંધન કહેવામાં આવે છે. એટલે એને એટલી અસ્થિરતાને બંધને આશ્રવને આ તરફથી લઈ અસ્થિરતાની અપેક્ષા એ બંધ કહેવામાં આવે છે. બાકી સામાન્ય એક દ્રવ્ય દ્રષ્ટિ એને પ્રગટ થઈ એટલે એને બંધ નથી એમ કહેવામાં આવે છે. કારણ કે હવે બંધ છે રહેવા માટે નથી, બધું જવા માટે આશ્રવ એ બધું તૂટવા માટે છે. જે નિર્જરા થાય છે એ નિર્જરા એકદમ બધાને તોડવા માટે, હવે નવી નવો બંધ એવો નથી થતો કે જે અનંત અનંત બાંધે કે અનંત સંસાર વધે એવો બંધ એને થતો જ નથી. જે પંથે પડ્યો છે એ પંથે પડેલો એને પુરુષાર્થ કરતો જાય છે, એનો પંથ કાપવાનો જ છે, હવે પાછો પડવાનો જ નથી. માટે એને એ પહોંચી જ ગયો એમ કહેવામાં આવે છે. પંથે પડેલો માણસ એ પંથ કાપતો જાય છે, એ તો કદાચ એમાં ઉભો રહે, પણ આનો પંથ તો એવો છે સ્વરૂપ તરફ દોડેલાનો પંથ, તો એ પંથ એને પૂરો જ કરવાનો છે. એટલે હવે તો એને બંધન તૂટવા માટે જે છે આશ્રવ બધો તૂટવા માટે જ છે. એમાં વચ્ચે વચ્ચે થાક ખાય વિષમો ખાય તો પણ એ બધું હજી એને પંથ તો કાચ જ કરે છે. વચ્ચે વચ્ચે વિષમાં આવે દેવલોક થાય તો પણ એ પાછું તો જ્યાં જન્મ લઈને પાછા ફરીને એની સાધના તો ઉભી થાય છે. વચ્ચે વચ્ચે વિસામાઓ આવતા જાય છે સાધકને, અલ્પ મુનિ હોય છઠ્ઠી સાતમી ગુણસ્થાની દેવતા હોય એમાં સાધક દશા સાધના શ્રેણી ન મંડાણીને અધૂર રહે તો દેવલોક થાય છે. એ વચ્ચે વિસામો આવી ગયો પાછું તો પણ પંથ તો એનો કાપવાનો એમને ચાલુ, જ્યાં પાછું બીજો મનુષ્યો આવશે ત્યાં પંથ કાપવાનો તેનો ચાલુ જ થઈ જવાનો છે. માટે એનો આશ્રવ અને બંધ એ બધું એકદમ અલ્પ છે, માટે એને ગણવામાં એવું નથી. હવે તો મોક્ષપુરી તરફ જે એનો પંથ ચાલ્યો હોય, જે પ્રયાણ શરૂ થયા એ મોક્ષપુરીમાં જવાનો છે. અલ્પ અલ્પ અંતર્મૂર્ત અંતર્મૂર્ત એની સ્વાનુભૂતિમાં એ આત્માના દર્શન કરે છે સ્વાનુભૂતિના, પણ એ પૂર્ણ એમાં સ્થિર થઈ જાય એના પૂર્ણ દર્શન કરવાને માટે એ પ્રયાસ એને એ પ્રયાસ ચાલે જ છે. જે પંથે પડ્યો તે પડ્યો હોય પૂરું કાપવાનું છે, માટે એને બંધ નથી ને આશ્રવ નથી એમ કહેવામાં આવે છે. પછી જ્ઞાનીને જે સમય સમય ઉદય આવનારા કર્મો જે છે એ બધાને એ બધા તૂટવા માટે જ છે, એને નિરાશ્રવ ગણવામાં આવ્યો છે. ભાવાશ્રવ તૂટી ગયો અને દ્રવાશ્રવ પણ છૂટવા માટે જ્ઞાનીને નવો બંધ કદી કદાપિ અવતાર ધરતો નથી, એને આશ્રવ અવતાર ધરતો નથી, આશ્રવનો જન્મ નથી. આશ્રમ નો અવતાર નથી, એને અલ્પ આશ્રમ ની વેણો નથી. ઓને જે અનાદિ નો જે આશ્રમ હતો એ જન્મ એનો કઈ જુદો હતો, આ તો એનો કદાપી આશ્રમ અવતાર થતો નથી. અવતાર જ થતો એનો જન્મ જ ન થતો આશ્રમ, બધું તૂટ તૂટ જાય છે. એક મુખ્ય રાજા ને જીતી ગયો, પછી લશ્કર બાકી રહ્યું, એ લશ્કર તો બધું ભાગવા માંડે છે. મૂળ એનો નાયક તૂટી ગયો, નાયક વયો ગયો એટલે બધું લશ્કર તૂટી ગયો. એમ એનું મૂળ મિથ્યાત્વ જે હતું એ રાજા સૌનો હતો, કે જેને લઈને બંધ ઉભો હતો, આશ્રય ઉભો હતો, એ મિથ્યાત્વ ગયું એટલે બધી બાકીના રહેલા જે લશ્કર મોટું બધું દેખાય, ઓલો તો એક દેખાય, આ તો એક ને જીતા બધું લશ્કર ઢીલું પડી ગયું છે. હવે બધું જવા માટે જ છે, પણ એ અલ્પ અસ્થિરતા છે એ પણ નાની એના ખ્યાલમાં હોય છે કે હજી મારે આ બાકવું છે અને આ પંથ કાપવાનો છે, માટે એની પુરુષાર્થ ની દોરી ચાલી છે. પોતાને પ્રભુ એને પ્રભુ તુલ્ય થયો, તો પણ એને ચૈતન દેવ ને એને ઓળખાને ચૈતન દેવ ના દર્શન કરે તો પર્યાય ની અપેક્ષા જે હશે તો એને પામર માને છે. અરે પ્રભુ તમે તો ક્યાં તમારું જ્ઞાન અનંત ગુણ ને ક્યાં ક્ષયો સમજા, આ તો કેટલું હું તો હજી તો કેટલું મારે તો કાપવાનું છે, ક્યાં અનંત અને ક્યાં અમારી સાધના. એમ કે પર્યાય અપેક્ષા એ જ્ઞાને પોતાને એકદમ તુચ્છ માને છે કે મારે તો હજી ઘણું કાપવાનું છે. અનંત અનંત સ્વરૂપ આત્માનું છે એ પ્રગટ કરવાનું છે, એટલે એનો પુરુષાર્થ તો ચાલુ જ રહે છે. એટલે બે અપેક્ષા આચાર્ય દેવે ગાથામાં જગન ભાવ જ્ઞાન પરિણામ, ચારિત્ર દર્શન જ્ઞાન જગન ભાવ પરિણામ, તેથી એને બંધક કહેવામાં આવે છે. પણ મૂળ દ્રવ દ્રષ્ટિ એને પ્રગટ થાય તે બંધન નથી, અને આ અપેક્ષા એ બંધન છે. બે વાત આચાર્ય દેવે કરી છે. આ પ્રમાણે આ ગાથાનું સાર આમાં બે ગોવિંદ કહીએ. આ થોડા કળશો એને આવશે, પૃથ્વી પડ્યા છે જ્ઞાન ને પૃથ્વી પિંડ ની સમાન, પણ એ પોતે પરિણામ એનું ઉત્કૃષ્ટ નથી એટલે એ સત્તામાં પડેલા કર્મો છે. ઉત્કૃષ્ટ પરિણામ થાય તો સત્તા એ તૂટી જાય, બધું નીકળી જાય. એ પછી પુરુષાર્થ ની દોરી આવી કેટલાય તો સત્તામાંથી ફેરફાર થઈ જાય છે, સત્તામાં પડેલા તૂટી જાય છે. તો આત્મા પછી ક્યાં ઉભા રહે, પોતે ચેતન દેવ જાય ગયા પછી ક્યાં ઉભા રહે, કર્મ ક્યાં ઉભા રહે. ઘણી નાનો બતાવે છે આ બાળ ગોપન, આ બધા પ્રશ્ન નાયક પોતે આ બાળ ગોપણ એમ કેવું બધાને પોતાનું લક્ષણ બતાવી રહ્યો છે. જ્ઞાન સ્વરૂપ નાયક છું પાછળ આવે તો ના કળશો આવે છે, હવે તો કઈક ઠીક કળશો આવે છે. સમ્યક દ્રષ્ટિ રાગ દ્રષ્ નો અભાવ હોય તો સમ્યક દર્શન, રાગ દ્રષ્ટ નો અભાવ એને લઈને આશ્રમ નો અભાવ, તો સમ્યક દર્શન ન્યા હોય છે. રાગ દ્રષ્ટ નો અભાવ એમ કેવા માંગે છે જે ભેદ જ્ઞાન થયું એને જ રાગ દ્રષ્ટ નો અભાવ થયું, અન્યથા એની અનુત્પત્તિ છે. સમ્યક દર્શન જ્યાં હોય ત્યાં રાગ દ્રષ્ટ નો અભાવ છે, એટલે કે ત્યાં રાગ દ્રષ્ટ જે અનાદિના હતા ને જે એકત્વ બુદ્ધિ વાળા એ તૂટી ગયા, એટલે એને રાગ દ્રષ્ટ નો અભાવ જે હોય ત્યાં જ સમ્યક દર્શન, એવી એની અન્યથા ની તો અનુત્પત્તિ છે. એ રાગદ્વેષ ની એકત્વ બુદ્ધિ છે ત્યાં સમ્યક દર્શન હોય નહીં, જ્યાં સમ્યક દર્શન હોય ત્યાં એની એકત્વ બુદ્ધિ ના રાગદ્વેષ તૂટી ગયા હોય છે. એટલે રાગદ્વેષ અલ્પ છે એની ગણ્યા નથી, એને ગૌણ કર્યા છે. એટલે કે રાગદ્વેષ નો અભાવ થયો એટલે આશ્રમ નો અભાવ થયો, દ્રવ્યાશ્રમ દ્રવ્યાશ્રમ અને ભાવાશ્રમ અલ્પ તો છે પણ એને ગૌણ કરીને કીધું. સમ્યક દર્શન જ્યાં હોય તેને રાગ દ્વેષ ની જે એકત્વ બુદ્ધિ અનાદિની જે હતી જે આત્માને કઈ દેખતું જ નથી, આત્માના દર્શનથી આત્માને ઓળખો, તેની રાગ દ્વેષથી છૂટું પડ્યું. અભાવ થયો, અભાવ એટલે ક્ષય નથી થયો, ભેદ જ્ઞાન થયું, પોતે નારો થઈ ગયો. ચૈતન્ય નાયકની ધારા અને આનંદ આનંદ સ્વરૂપ આત્મા એની એની સ્વાનુભૂતિ થઈ ગઈ. સમ્યક દ્રષ્ટિ એની જ્ઞાની કહેવામાં આવે. એ અનેક પ્રકાર છે. અનાદિનો જાણતો કઈ નતો, ઊંધે માર્ગે માર્ગ એને કઈ દિશા હોતી નતી, ભાંતિ હતી. શરીર સાથે એકત્વ બુદ્ધિ, શરીર તે હું, હું તે શરીર, જે તત્વ પદાર્થ છે પદાર્થ યથાર્થ જાણતો નથી, એને જાણ્યું એટલે જ્ઞાની કહેવાય છે. એને ભેદ જ્ઞાન થયું, રાગ દ્વેષ પોતાનો સ્વભાવ નથી, એનાથી પોતે જુદો પડે. કારણ રાગ દ્વેષ વિકલ્પ તે હું નથી, હું તો નિર્વિકલ્પ સ્વભાવ આત્મા છું. એમ એવી યથાર્થ જ્ઞાન થઈને જે જ્ઞાન રૂપે પરિણતી પરિણમી નાયક રૂપે જ્ઞાતાની ધારા પ્રગટ થઈ, એટલે એને જ્ઞાની કહેવામાં આવે છે. અને ઓલા મિથ્યા દ્રષ્ટને એની અપેક્ષાને માર્ગ જાણતો નથી, એટલે અજ્ઞાન કહેવાય છે. પણ પૂર્ણ જ્ઞાની તો કેવળ જ્ઞાની કહેવામાં આવે છે. એ ગુણસ્થાનનો ક્રમ લેવો તો હજી આ છદ્મસ છે, એને સમ્યક દર્શન પૂરતું જ્ઞાન થયું છે, પણ એ તો ક્ષોપસમ જ્ઞાન એને છે. પૂરું જ્ઞાન કઈ એને આત્માનું જે સંપૂર્ણ જ્ઞાન જે પ્રગટ થવું નથી, માટે એને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. અને કેવળ જ્ઞાન નથી, ત્યાં સુધી તો જ્ઞાન એને અજ્ઞાન ની અપેક્ષા એને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. અને સમ્યક દર્શન ની અપેક્ષા એને જ્ઞાન કહેવામાં આવ્યું, અને મિથ્યા દ્રષ્ટિ ની અપેક્ષા એને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. અને પૂર્ણ જ્ઞાન નથી પ્રગટ થયું, હજી તો પરોક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન છે, માટે એને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. જ્ઞાન ની નાયક ની ધારા પ્રગટી, નાયક રૂપે પરિણતી પરિણમી વસ્તુનું સ્વરૂપ માર્ગ જાણ્યો, સહાનુભૂતિની દશા થઈ, માટે એને જ્ઞાન કહેવામાં આવ્યું છે. સમ્યક દ્રષ્ટિ થયો પછી એ જ્ઞાની થયો, એ જ્ઞાન એનું જ્ઞાન એ ઉદ્ધત રૂપે, એટલે કે ઉદ્ધત ક્રિયા જે ઉદ્ધતા દોષ રૂપે નહીં, ગુણ રૂપે ઉદ્ધત કહેવામાં આવે છે. એ ઉદ્ધત જ્ઞાન કોઈનું દબાયું દબાતું નથી, એટલે કે કોઈ વિભાવ એને દબાવી શકતો નથી, કે વિભાવ એને એકત્વ બુદ્ધિ કરી જાય અને એને અજ્ઞાનતામાં નાખી દે એવું વિભાવનું જોડ એને આગળ કામ કરતું નથી. એ હવે અનાદિને એકત્વ બુદ્ધિ તૂટી તે તૂટી, હવે એ ઉદ્ધત જ્ઞાન કોઈનું દબાયું દબાતું નથી, તો એક ઉપર ચાલતું ઉર્ધ્વ રૂપે રહે છે. નાયકની ધારા એને ઊંચી ને ઊંચી રહે છે. એ કોઈ વિકલ્પ ની ઝાડ એને દબાવી શકતું નથી. એ અલ્પ રહી ગઈ છે. વિકલ્પ અને ધારો જે અલ્પ છે એની નાયકની ધારાને કોઈ દબાવી શકતું નથી. એ ઊંચું ને ઊંચું ઉર્ધ્વરે છે ને ઓલા ગૌણ છે. આત્મા પોતે ઉપર તરતો રહે છે, એને કોઈ કોઈ પ્રકારે એને દબાવી શકતું, એને દબાવી શકતું નથી. ગમે એવા સંયોગ આવે, બહારના કોઈ ઉત્સર્ગો પરિસ્થિતિ આવે, અને અનેક જાતના વિભાવ રાગ દ્વેષ અલ્પ અંદર જે અસ્થિરતા છે એ ઊભી થાય, તોય પણ એ નાયકની ધારાને કોઈ દબાવી શકતું નથી. એની જે નાયકની ધારા ક્ષણે ક્ષણે છે અને સહાનુભૂતિની દશા, એ દશાને કોઈ વિભાવમાં એવી શક્તિ રહી નથી તેને દબાવી શકે. કોઈ બહારના ઉપસર્ગો પરિસ્થિતિ આવે તો પણ એ નાયકને નાતાની ધારાને કોઈ દબાવી શકતું નથી, એનું જોર હવે ચાલતું નથી. અનંત શક્તિશાળી આત્મા પ્રગટ થયો, એની આગળ કોઈનું ચાલતું નથી. અનાદિનો એ ઊંચા રૂપે પોતે જાણતો નહોતો, એને જ્ઞાન નહોતો, એટલે એનું બળ ચાલતું હતું. હવે એનું બળ ચાલતું નથી. ચૈતન પોતે બળવાન અનંત શક્તિશાળી પ્રગટ થયો, એ અનંત શક્તિ વાળો આત્મા એની આગળ કોઈનું ચાલતું નથી. ચક્રવર્તી રાજા પોતે ચક્રવર્તી નું રાજ ને મેળવ્યું પછી એની આગળ કોઈનું ચાલે, એ તો હજી તો ચક્રવર્તી કોણ નું કારણ છે, પણ આ તો અનંત શક્તિ પ્રગટ થયું, હવે એને એની આગળ કોઈનું ચાલવાનું નથી. અધન્ય અધર એની આત્માના પંથે પેડો એ પેલો સ્વરૂપ ની દિશામાં એની પરિણતિ ચાલુ થઈ ગઈ. અંદર નાયક ની ધારા ક્ષણે ક્ષણે પ્રગટ થઈ ગઈ, અને એકાગ્રતાનો અભ્યાસ ચાલ્યો. આત્માનો શુદ્ધ ને ગ્રહણ કરીને એટલે શુદ્ધ ને આત્મા શુદ્ધાત્મા ને ગ્રહણ કરે એના ઉપર જે દ્રષ્ટિ ગઈ તે ગઈ જાય. પછી વારંવાર એમાં એકાગ્રતા નો અભ્યાસ કરે છે, વારંવાર સ્થિરતા નો અભ્યાસ કરે છે અને વારંવાર આત્મ સ્વરૂપ ની સ્વાનુભૂતિ ની દશા ને પ્રાપ્ત કરે, સ્વાનુભૂતિ ની દશા ને પ્રાપ્ત કરે અને રાગ દ્વેષ ને તોડવાને તૈયાર. રાગ દ્વેષ થી રહિત થઈ ગયો, રહિત અને તોડવાને એને ક્ષય કરવાને માટે એનો પ્રયત્ન ચાલુ થઈ ગયો છે. વારંવાર એને અભ્યાસ અંદર નિરંતર ચાલુ થઈ ગયો છે. હવે એને કોઈ એના પ્રયાસ ને એના અભ્યાસ ને એના પુરુષાર્થ ની ધારા ને કોઈ દબાવી શકતો નહીં. વારંવાર એને લીનતા નો અભ્યાસ વારંવાર કર્યા કરે છે, સ્વાનુભૂતિ ની દશા ને પ્રાપ્ત કરે છે અને એમ કરતા કરતા એની લીનતા વધતા વધતા એની ભૂમિકા વધતી જાય છે. એને ભૂમિકા વધતા વધતા પાંચમે છઠ્ઠે સાતમી ભૂમિકા મુની દશા આવી જાય એવી પ્રયત્ન એનો ચાલુ છે અને શ્રેણી માંડીને કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય એવો પ્રયત્ન એનો ચાલુ છે. એ ઉગ્ર રૂપે એ વીર જાયગો આત્મા વીર હવે એને કોઈ દબાવી શકે નહીં. અંદર શાંત રસ પ્રગટ થયો ને આવી વીરતા પ્રગટ થઈ, હવે કોઈ એને દબાવી શકતું નથી. આત્મા ઈ ઉદ્ધત છે, બીજી કોઈ દોષ રૂપે ઉદ્ધતતા એ નથી. એની સ્વભાવની સ્વભાવની ઉગ્રતા એ ઉદ્ધત જ્ઞાન કોઈ દબાવી દબાવતું નથી. હવે એ આગળ જ વધતું જાય છે, આગળ આગળ એની નિર્મળતા વધતી જાય છે. એ શુદ્ધ શુદ્ધ નહીં, હવે શુદ્ધ નહીં ગ્રહણ કરે, શુદ્ધ નહીં શુદ્ધાત્મા ને ગ્રહણ કરે તે શુદ્ધ નહીં.
આશીર્વાદ આપનાર ભગવતી માતાનો જય હો.